The Honorable Asoka Priyanta. Vinadi Ataka Kalayak Thiyena.
Mulasane Garu Mantrithumani 2020 2021 අයවැය ලේඛන දෙකටම අපට මේ වසරේ මුණ දෙන්න සිදු වුණා. ඒ අනුව 2021 අපේ රජයේ පළවෙනි අයවැයට මට අවස්ථාව ලබා දීම පිළිබඳව අදහස් කීපයක් දැක්වීමට ඔබතුමාට ස්තුතිවන්ත වෙනවා. මගේ කතාව වෙනත් මගකට ගන්නට පාර්ලිමේන්තු මන්ත්‍රී විග්නේශ්වර මහත්මයා ක්‍රියා කළා. ඒ නිසා ඒකට උත්තරයක් දෙන්නම ඕන. මේ රටේ නැවත සංහිඳියාව ඉතාමත් හොඳින් ගොඩනැගෙමින් යද්දී මට හිතෙනවා විග්නේශ්වර මහත්මයා එක එක අවස්ථාවලදී මේ රටේ නැවත සිංහල දෙමළ ජනතාව අතර ප්‍රශ්නයක් ඇති කරන්න උත්සාහ කරනවද කියලා. මුලාසනේ හිඳින ඔබතුමා මේ පාර්ලිමේන්තු ජීවිතයේ මගේ හොඳ සගේ. ඔබතුමත් මමත් මේ ජාතීන් දෙක නියෝජනය කරන පාර්ලිමේන්තු මන්ත්‍රී වෘද්ධිපලා. නමුත් දමල ජනතාවට බයද එහෙම නැත්නම් විග්නේශ්වර මහත්මයාට බයද කියලා මේ ආණ්ඩුවෙන් අද ප්‍රශ්නයක් අහලා මේ සභාවෙන් පිටත් වෙ ගියා. මම එතුමාට කියනවා අපි කොහොමද දමල ජනතාවට මේ රජයේ ගෞරව කරනෝ. අපි ඔවුන්ට සලකන්න ඕන නිසා තමයි ගරු වැසිල් රාජපක්ෂ මැතිතුමාගේ නායකත්වයෙන් අපේ ගාමීය පුනර්ජීවන කමිටු පිහිටවලා ඒ කමිටුවේ දිස්ත්‍රික් සංවර්ධන වැඩසටහනේ පළවෙනි අපැස්සීම යාපනී දිස්ත්‍රික්කෙන් පටන් ගත්තේ කියන එක එතුමාට කියන්න කැමතියි. අපි කියන විග්නේශ්වර මහත්තයර කොහොමදත් අපි බය නැහැ කියන එක මේ රජයේ. එසා අපි ඉන්නේ ප්‍රතිපත්තිය තුළ ඉඳගෙන සිංහල දමිළ මුස්ලිම් බර්ග කියන සියලු ජන කොටස් වලට සාධාරණයක් හිතුවෙන ඔවුන් සියල්ලටම ජීවත් වෙන්න පුළුවන් වටපිටාවක් නිර්මාණය වෙන රටක් ගොඩනගන්නට බලාපොරොත්තු වෙනවා. එතුමා අශෝක රජුරුව ගැන ඉතාමත් ඌමනාවෙන් මෙතනදී කිව්වා. ඒතර මන්තුමා අශෝක රජුරුව ගැන එතුමා කිව්වා. මම එතුමාට කියනවා ඒක ගිහින් චුට්ටක් නැවත අද බලන්න කියලා. එල්ටීටී සංවිධානය තමයි උතුරු නැගෙනින ජීවත් වෙන ජනතාවගේ දරිද්‍රතාවයේ අද මේ තියෙන තත්ත්වයට පත් කළේ නිසායි වගකීම ඔවුන් ගන්නට ඕනයි කියන පණිවිඩය මම ලබා දෙනවා. ඒ වගේම අවදානමක් ගැනීමට බියවන මිනිසා, අවදානමක් ලබා ගැනීමට බියවෙන මිනිසා සිය ජීවිත කාලයේ කවදාත්ම ජයග්‍රහණයක් ලබන්නේ නැහැ කියලා දක්ෂ ප්‍රසිද්ධ බොක්සින් ශිල්පියෙක් බොක්සින් සූරයෙක් වෙන මොහමඩ් අලි මහත්මයා කියලා තියෙනවා. නිසා ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා මේ රටේ අවදානම බාරගත්තා. ඒ අවදානම බාරගත්තු එතුමා පළමුවෙන් විග්නේශ්වර මහත්මයාට කියන්න ඕන ජාතික ආරක්ෂාවට තමයි වැඩිපුර මුදල් ප්‍රතිමාණයක් වෙන් කළේ. රටේ ජනතාව ඉල්ලු ඒකයි ගරු මුලස්සනේ සභාපතිතුමනි. පුත්‍රන් දිස්ත්‍රික්කයේ වගේ අපි ජීවත් වෙන අති දුෂ්කරක දිස්ත්‍රික්කයේ තවත් තියෙනවා ප්‍රාදේශීය ලේකම් කොටස් ගණනාවක්. දුරකථනයේ හරියට අර සිග්නල් කවුන්ටික එන්නේ නැහැ. කරුලගස්සව නවගත්තේකම ගත්තාම විලේවැව වගේ කුරුළුවැව වගේ ග්‍රාම සේවතන් ගත්තම කරතු වගේ ග්‍රාම සේව සංගත්තම අදටත් දුරකථනයේ ගෙනහිලා තැනින් තැනට යන්න ඕන ඒ සිග්නල් කණුවක් හොයාගන්න. නිසා ගමට සම්නිවේදනයේ සඳහා රුපියල් මිලියන 15ක් වෙන් කිරීම මං හිතනවා ඉතාමත් වැදගත් තීන්දුවක් මේ රජය ගත්තු. මගේ මිත්‍රයා මගේ කතාව වෙනස් මගකට හරවන්න උත්සාහ කරනවා. නමුත් එතුමත් මේක අහගත්තොත් හොඳයි. මොකද තාක්ෂණයට බොහොම ප්‍රිය කරනවා. තුෂාන ඉන්දුනිල් මගේ මිත්‍රයා තාක්ෂණියත් එක්කමයි පාර්ලිමේන්තුව තුළ ගත කරන්න. ඒ නිසා මේක අහගන්න තාක්ෂණික උද්‍යාන ඉදිකිරීම විශ්වවිද්‍යාලවලට පහසුකම් ලබා දීම මගේ තුෂාර ඉන්දුනිල් මිත්‍රයා විශ්වවිද්‍යාල අධ්‍යාපනය ලබපු මිත්‍රෙක්. ඒ නිසා නව තාක්ෂණියත් එක්ක ගැට ගැහෙන්න ඕන සමාජයට ඒ අවකාශය නිර්මාණය කරන්න මේ අයවැයෙන් ඉඩක් සලසා දීම පිළිබඳව මම දුෂ්කර දිස්ත්‍රික්කයක් නියෝජනය කරලා දෙවතාවක් පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් විදිහට මේ පාර්ලිමේන්තු නියෝජනය කර අප ප්‍රධාන පක්ෂ දෙකෙන් කියන එක ඔබ තමුන්නාසර මතක් කරනවා. ඔබ තමුන්නාසෙත් මමත් එක්සත් ජාතික පක්ෂය යටතේ ඒ රටේ පාලන තන්ත්‍රික හෙබෙව්වා. අපි එදා කිව්වා එදා එක්සත් ජාතික පක්ෂේ නායකයන්ට ඇහුවේ නැහැ. අහපු නැති නිසා මට එදා එක්සත් ජාතික පක්ෂ නායකයෝ අතෑරලා දාලා හරි මගකට ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමත් එක්ක එකතු වෙන්න සිදු වුණා. ඔබතුමාලටත් ඒ වගේම එක්සත් ජාතික පක්ෂ අතෑරලා දාලා වෙනත් පක්ෂයක් හදාන පාර්ලිමේන්තු වෙන්න සිද්ධ වුණා. ඒක හොඳට මතක තියාගන්න. හැබැයි ඒකේ අවසාන තීරණේ වුණේ එක්සත් ජාතික පක්ෂයේ එකම පාර්ලිමේන්තු මන්ත්‍රී ධුරයයි හිමුණේ ඒකත් ජාතික ලයිස්තුවෙන් ඒකත් අද වෙනකම් පත් කරගන්න බැරි වෙන ඛේදනීය තත්වයක් මේ රටට උදා වෙලා තියෙන කින පණිවිඩෙත් ඔබ තමුන් වාසලට දෙන්න ඕන.
ගරු මන්ත්‍රී විනාඩි දෙකක් තියෙනවා තව.
මම හිතන්නේ කෝකිලා මන්ත්‍රීමේ වෙලාව නම් මට ගන්න කිව්වා.
එතුමියගේ නෑ වෙන් කරලා නෑ.
හරි. බොහොම ස්තුතියි මම ඉක්මනට මගේ කතාව අවසන් කරනවා. කෙසේ වෙතත් 77 ඉඳලා බලයට ආවිලා ප්‍රධාන ආණ්ඩු පක්ෂයක හිටපු එක්සත් ජාතික පක්ෂයට පාලන බලයක් ගේන්න නොහැකි වෙලා එදා ආණ්ඩුව පවත්වගෙන ගිය ඒ හේතුවේ පළ විපාක අද විපක්ෂ ඔබ තමුන්නාසල වගේ තරුණ මන්ත්‍රීවරුන්ට භුක්ති විඳින්න සිද්ධ වෙලා තියෙනවා. එනිසා අපි ඉතාමත් උවමනාවෙන් කියනවා මේ අයවැය තුළ මිනිසාගේ මූලික අයිතිවාසිකම් ඉටු කරන්න මේ රජයේ දැඩි උත්සාහයක් දරමින් වැඩි ප්‍රතිපාදනයක් වෙන් කරලා තියෙනවා. එනිසා පළවෙනි අයවැයට ඔබ තමුන්නාසල අවස්ථාවක් දෙන්න. පළවෙනි අයවැයට. පළවෙනි අයවැය තුළ ජනතාවට වරප්‍රසාදම එහෙම නැත්නම් පඩි වැඩි කිරීම එහෙම නැත්නම් යම් යම් අත්‍යවශ්‍ය භාණ්ඩවල මිල අඩු කිරීම බලාපොරොත්තු වෙන්න එපා. මේක අභියෝගාත්මක අවස්ථාවක්. කොරෝනා වසංගතයෙන් රට වෙලාගෙන තියෙද්දී දැවැන්ත විදියට මේ රටේ හැම ශ්‍රේෂ්ඨයක්ම කඩා වැටලා තියෙනවා. එහෙම කඩා වැටලා තියෙන දැනගෙන ඔබ සංචාරක ශ්‍රේෂ්ඨ දියුණුවක් ගැන අහන්න එපා. හෝටල් ඇරුණොද කියලා අහන්න එපා. කර්මාන්ත දියුණු කරන්නේ කොහොමද කියලා අහන්න එපා. මේ මොහොත තුළ ජීවත් වෙන ජනතාවගේ බඩවියත රැකගෙන පණ ගැට ගහගන්න පුළුවන් තත්වයක් මේ රටට නිර්මාණය කිරීම තමත් වැදගත් කාරණාවක්. ඒ අභියෝගයත් මේ ආණ්ඩුව බාර අරන් තියෙනවා. එනිසා මට අවස්ථාව ලබා දීම පිළිබඳව මුලාසනී ගරු සභාපතිතුමනි ඔබතුමාට ස්තුතිවන්ත වෙමින් මේ පාර්ලිමේන්තුව තුළ අපි හැමෝටම කරන්න කාර්යභාරයක් තියෙනවා. ඒ කාර්යභාරය තමයි මේ වත්මනේ තියෙන මේ රට මෙතනින් මුදවාගෙන සංවර්ධන රටක් බවට පත් කළා. ණයබරින් මිරිකුණු අපේ නූපන් දරුවන්ගේ අනාගතය ආරක්ෂා කරලා දෙන වැඩපිළිවෙලක් පක්ව විපක්ෂ අපි සියලු දෙනාම එකතු වෙලා ගොඩනගමු කියලා ආරාධනා කරමින් හැමෝටම වාසනාවන්ත සුබ දවසක් ප්‍රාර්ථනා කරමින් මා නිහඬ වෙනවා. බොහොමත්ම ස්තුතියි.
බොහොම ස්තුතියි. ගෞරව තවරාජා කලයරසන් වලගේ 7 නිමිඩංගල ඔදුකපටරක
ගෞරව தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, 2021 ஆண்டு வரவு செலவு திட்டத்திலே உரையாற்ற கிடைத்தமையிட்டு நான் மகிழ்ச்சி அடைகின்றேன். 2021 ஆண்டிற்கான வரவு செலவு திட்டத்தை இந்த உயரிய சபையிலே கௌரவ பிரதம மந்திரி அவர்கள் சமர்ப்பித்திருந்தார்கள். இங்கே இந்த வரவு செலவு திட்டத்தை பார்க்கிற பொழுது துறை சார்ந்து இந்த நிதிகள் ஒதுக்கீடு செய்யப்பட்டிருக்கிறது. அதிலேயும் எங்களுடைய வடகிழக்கு பிரதேசங்களிலே யுத்தத்தால் பாதிக்கப்பட்டு இன்னும் அல்லலுற்று கொண்டிருக்கிற மக்கள் சார்ந்த எந்த ஒரு நிதியும் ஒதுக்கீடு செய்யப்படவில்லை என்பது இதிலே சுட்டிக்காட்டப்பட வேண்டிய விடயமாக பார்க்கப்படுகிறது. குறிப்பாக இந்த நாட்டிலே நீண்ட ஒரு போர் சூழல் நடைபெற்று அந்த மக்கள் மீளவும் அந்த பிரதேசங்களுக்கு குடியமர்த்தப்படாத நிலைமையில் அவர்களை எல்லளவேனும் இந்த இதுக்குள் உள்வாங்காது, இந்த வரவு செலவு திட்டத்துக்குள் உள்வாங்காது. இந்த வரவு செலவு திட்டம் தயாரித்திருக்கிற விடயம் தமிழ் மக்கள் மத்தியிலே மிகவும் ஒரு பாரிய சந்தேகங்களையும் அச்சத்தையும் ஏற்படுத்தி கொண்டிருக்கிறது. கௌரவ தலைமை தாங்குகின்ற உறுப்பினர்களே, நாங்கள் இந்த நாட்டிலே சமாதானத்தை விரும்புகின்றோம், சமத்துவமாக வாழ விரும்புகின்றோம். இங்கு வாழ்கின்ற தமிழ், முஸ்லீம், சிங்கள மக்களோடு கைகோர்த்து இணைந்து வாழ விரும்புகின்றோம். ஆனால் எங்களுடைய மக்களுக்கு கிடைக்கப்பெற வேண்டிய அபிவிருத்திகள் இட்டவரைக்கும் கிடைக்கப்பெறாமல் இருப்பதுதான் மனவேதனையான ஒரு விடயம். வடகிழக்கு யுத்தத்திலே 90,000 மேற்பட்ட குடும்ப தலைவிகள் இன்றும் இருந்து கொண்டிருக்கிறார்கள். அதே போன்று வலிந்து காணாமலாக்கப்பட்டோர் அடிப்படையில் 24,000 பேர் இருக்கின்றார்கள். எனவே இவ்வாறு குடும்ப தலைவிகளாக குடும்பங்களிலே தங்களுடைய வாழ்க்கையை மேம்படுத்த முடியாமல் இருக்கின்ற எங்களுடைய உறவுகளுக்கு இந்த வரவு செலவு திட்டத்திலே ஏதாவது ஒரு விசேட நிதியை ஒதுக்கீடு செய்திருந்தால் உண்மையிலே வரவேற்கத்தக்கக்கூடிய ஒரு விடயமாக இருக்கும். அவ்வாறு இல்லாமல் இவ்வாறு வரவு செலவு திட்டம் தயாரித்திருக்கிற விடயம் உண்மையிலே வெந்த புண்ணில் வேலை பாசுகிற விடயமாக இருக்கிறது. எங்களுடைய மக்கள் எவ்வாறு வாழ முடியும்? குறிப்பாக நான் அம்பாறை மாவட்டத்தை பிரதித்துவப்படுத்துவதாக இந்த உயரிய சபையிலே அங்கம் வைத்துக் கொண்டிருக்கிறேன். அங்கு கடந்த காலத்தில் அரசினால் முன்னெடுக்கப்பட்ட அபிவிருத்தி பணிகள் எதுவுமே முன்னெடுக்கப்படாத சில கிராமங்கள் இப்பொழுதும் இருந்து கொண்டிருக்கிறது. குறிப்பாக உங்களுக்கு தெரியும், அம்பாறை நகரத்தை பொறுத்த மட்டில் 1983-90 அந்த நகரத்திலே தமிழ் மக்களும் சிங்கள மக்களும் முஸ்லீம் மக்களுமாக வாழ்ந்திருந்தார்கள். ஆனால் இப்பொழுது அந்த பிரதேசத்தில் கூட ஒரு குடும்பமாக தமிழ் குடும்பம் இல்லை. அங்கிருந்து குழி எழுப்பப்பட்டு புதிய வளத்தாப்பட்டி கிராமத்திலே குடியேறி இருக்கிறார்கள். இதே போன்று பல கிராமங்கள் இவ்வாறு பாதிக்கப்பட்ட அந்த மக்களுக்கு உதவிகளை செய்ய வேண்டிய விடயத்தை விடுத்து எங்களுடைய மக்களை தொடர்ந்தும் மாற்று இனமாக பார்க்கக்கூடிய ஒரு சூழலை இந்த நாட்டிலே உருவாக்கக்கூடாது. இந்த நாட்டில் ஒற்றுமையை பலப்படுத்தக்கூடிய வகையிலே அந்த செயற்பாடுகளை நாங்கள் முன்னெடுப்பதனூடாகத்தான் ஒரு சிறந்த ஒரு நாடை இந்த மக்களால் உருவாக்க முடியும். அவ்வாறு இல்லாவிட்டால் தொடர்ச்சியாக ஒரு சமூகத்தை புறக்கணிப்பதனூடாக ஒரு சமத்துவமான சமாதானத்தையும் நல்லிணக்கத்தையும் இந்த நாட்டிலே ஏற்படுத்த முடியாதென்ற விடயத்தினை நான் இங்கு சொல்லி வைக்க விரும்புகின்றேன். குறிப்பாக அண்மை காலத்திலே இந்த நாட்டின் கௌரவ மேன்மையங்கிய ஜனாதிபதி அவர்கள் 100,000 வேலை வாய்ப்பை வழங்குகிற திட்டத்தை நடைமுறைப்படுத்தி இருந்தார்கள். அதுவும் ஒரு பிரதேச செயலகத்திலே கிராம சேவையாளர் ஊடாக நேர்முக தேர்வுகள் நடைபெற்றன. அவ்வாறு நடைபெற்றதன் பிற்பாடு இராணுவத்தினர் வீடுவீடாக சென்று அந்த நேர்முக தேர்வுகளை நடத்தியிருந்தார்கள். அவ்வாறு நடத்திவிட்டு அதிலே கல்வி பொருளாதாரத்திலே தோற்றாதவர்கள் என்ற அடிப்படையும் வறுமை கோட்டிங்கில் வாழுகின்றவர்கள் என்ற அடிப்படையிலேயுமே அந்த தெரிவுகள் நடைபெற்றது. ஆனால் கிட்டத்தட்ட அம்பாறை மாவட்டத்திலே 44% முஸ்லீம் மக்களும் 37.5% சிங்கள மக்களும் 18.5% தமிழர்களும் வாழுகின்ற அந்த மாவட்டத்திலே குறிப்பாக 60 பேருக்குட்பட்டவர்களுக்கு தான் அந்த தொழில் வாய்ப்புகள் வழங்கப்பட்டிருக்கின்றது. கடந்த காலங்களில் எந்த தொழில் வாய்ப்புகள் வழங்கப்பட்டிருந்தாலும் தமிழ் மக்கள் புறக்கணிக்கப்பட்ட ஒரு விடயம்தான் இருந்து கொண்டிருந்தது. அது மேலதங்கிய ஜனாதிபதி தொழில் வாய்ப்புகளை வழங்கியிருப்பதாக இங்கு கூறப்பட்டிருந்தது. ஆனால் அந்த ஒரே நாடு ஒரே சட்டம் என்ற அடிப்படையில் அவர்கள் கூறியிருந்தாலும் சுபிட்சத்தை நோக்கிய பயணம் என்ற அடிப்படையில் இங்கு அடிக்கடி எங்களுடைய உயர் சேவையிலே உச்சரிக்கப்படுகிற விடயமாக இருப்பதன் காரணமாகவும் அந்த நோக்கத்தை ஒரு பெருமதிமிக்க அடிப்படையில் முன்னெடுக்க வேண்டும். எங்களுடைய மக்கள் மிகவும் கஷ்டமான நிலைமையிலே வாழ முடியாது. தங்களுடைய வீடுகளிலே இருக்கின்ற அந்த உறவுகளுக்கு உதவிக்கரம் கொடுக்கின்ற அடிப்படையில் எதிர்காலத்தில் இந்த செயற்பாடுகளை முன்னெடுக்க வேண்டும். அது மாத்திரமல்ல, உள்ளூர் உற்பத்தியை மேம்படுத்த வேண்டும் என்ற அடிப்படையில் கௌரவ பிரதம மந்திரி அவர்கள் இங்கு உரையாற்றி இருந்தார்கள். குறிப்பாக திருக்கோவில், ஆலேடி வெம்பு போன்ற பிரதேசங்களிலே அதிகமானவர்கள் பண்ணையாளர்களாக காணப்படுகிறார்கள். அவ்வாறு காணப்படுகின்ற பண்ணையாளர்களின் கால்நடைகளுக்கு அவர்களுடைய கால்நடைகளை மேய்ப்பதற்கு கூட இன்று மேச்சத்தரை இல்லாத ஒரு நிலைமை இருக்கின்றது. திருக்கோவிலே அண்டிய வன பிரதேசத்திலே அவ்வாறான இடங்கள் இருக்கின்றது. அந்த இடங்களில் எங்களுடைய பண்ணையாளர்களை தங்களுடைய கால்நடைகளை கொண்டு அவர்களுடைய கால்நடைகளுக்கு போதிய தீன்களை வழங்கக்கூடிய வகையிலே அந்த ஏற்பாடுகளை இந்த உயரிய சேவை செய்து கொடுக்க வேண்டும் என்ற அந்த வேண்டுதலையும் விடுக்கின்றேன். அது மாத்திரமல்ல, இப்பொழுதும்
சுருக்கமாக நிறைவு செய்யும்
திருக்கோவில் பிரதேசத்தில் அண்டிய மேச்சத்தரைக்காக ஒதுக்கப்பட்டிருந்த 4,500 ஏக்கர் காணிகள் கூட இன்று நீதிமன்றத்திலே பேசப்படுகிற ஒரு விடயமாக இருக்கிறபடியினால் அங்கு எங்களுடைய கால்நடை வைத்திருப்பவர்கள் அவர்களுடைய கால்நடைகளை கொண்டு செல்ல முடியாத நிலைமை இருக்கின்றது. ஆகவே திருக்கோவிலை அண்டிய வன பிரதேசத்திலே அந்த மாடுகளை வளர்ப்பதற்குரிய அனுமதியை இந்த உயரிய சபை செய்து கொடுக்க வேண்டும் என்று தயவாய் கேட்டுக் கொள்கின்றேன். நன்றி.
நன்றி. ஆனரபிள் பியூம் அனுபா பெஸ்கல்.
அந்திதுமணி 2021 ஆய்வாய் பிலிபந்தவ கதாக்கிரிமிதி விசேஷேன்ம அப்பி தக்கா கரு மந்திரி இரான் மகதாட்டத் இவகேம் அப்பே நளின் பண்டார மகதாடத் மந்திரிதுமாட்டத் தெய்ய புதுன் சிஹுவில தீனவா பன்சல் அமதகலை கீழ கிவ்வா கரு மந்திரிதுமா இவகேம் இரான் மந்திரிதுமா கிவ்வா கிருஷி கர்மாந்தேட காபனீகரணே கர்ணேகட கிசிம பிஹிட்டாக் கிசிம வெடசரணக் நாய் கீழ நமது சௌபாகிய தக்மே பெஹதிலுவ சதானுல தீனவாய் கீழ அப்பி தன்னவா இக்காலே முளித்தீவு நகரே பிக்ஷூன் வஹான்சே நமகட ஆதாஹனே கரன் பெரி தத்துவகட பத்துன அதிகரணேட அத்கிஹில்லத் பெரி உனா
නමුත් ඒ තත්ත්වයක් තුළ ඉඳලා තමයි අද මේ රට සියලු ජාතීන්ට සියලු ආගම් වලට සම්බුද්ධ ශාසනයට නිදහස කටයුතු කරන්න පුළුවන් තත්ත්වයකට පත් උනේ. ඒ වගේම කෘෂිකර්මාන්තය ගත්තොත් කාබනීකරණය කිරීම අවසන් උනේ අපි දන්න ඉතිහාසය තුළ 1952 දී. ඒ 52 වකවානුව තුළ රසායනික පොහොර ලබා දීම පටන් ගත්තා. නමුත් කටු පොහොර ඇතුළු කාබනික පොහොර ලබා දීමට එකල්හි තිබුණු රජයන් කටයුතු කරා. පසු කාලීනව අපි දන්නවා එක්සත් ජාතික පක්ෂ රජය විසින් කෘෂිකර්මාන්තයත් වීගෝවිතැනත් සහ මුලින්ම අතර දැමීම නිසා DSNR යුගය තුළ නෙමෙයි JR ජයවර්ධන යුගයෙන් පස්සේ අතහැර දැමීම නිසා සම්පූර්ණයම වී ගොවිය අසරණ තත්ත්වයට පත් වුණා. ඒ ආකාරයට ගිහිලා 2005 වෙනකොට අපි දන්නවා පොළොන්නරුවේ ගොවියෝ මහපාරට වීදාලා ගිනි තිබ්බා. වීවල මිල තිබුණ රුපියල් 8යි. ගොවියන්ට ජීවත් වෙන්න විදිහක් තිබුණේ නැහැ. පොර ටික දාගන්න පුළුවන් තත්ත්වයක් තිබුණේ නැහැ. ඒ තත්ත්වය තුළ 2005 දී මහින්ද රාජපක්ෂ මැතිතුමා ජනාධිපතිවරයාට පත් වෙලා පළමු වරට සියලුම ගොවියන්ට පොහොර සහන ආධාර ලබා දීලා ගොවි ජනතාව නගා සිටීමේ ව්‍යාපාර ආරම්භ කරා. ඒ නිසා කෘෂිකර්මාන්තේ නවදයක් 2005 වර්ෂයේදී ඇති වුණා. ඊට පස්සේ මේ වසර 60 තුල රසායනික පොහොරවලට තිබුණු විරෝධය මතුවීමට ප්‍රධාන හේතුව තමයි රසායනික පොහොර තුලින් අපේ සම්පූර්ණම කෘෂිකර්මාන්තය සහ පරිසරය සහ සෞඛ්‍ය තත්ත්වය පිරිහීම නිසා. වකුගඩු රෝගයට ප්‍රධාන හේතුවක් බවට ජනමතයක් සහ සෞඛ්‍යංශයෙන් තොරතුරු ලැබුණා. පරේක්ෂණ ආයතනවල තොරතුරු ලැබුණා. ඒ නිසාම සියලුම පරිසර හිතකාමී අපේ පාරම්පරික උරුමය පිළිබඳව අපේ පාරම්පරික කෘෂිකර්මාන්තය පිළිබඳව සැබෑ දැනුමක් තියෙන පිරිස් ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමාගෙන් ඉල්ලා සිටියා කෘෂිකර්මාන්තය කාබනීකරණය කරන්න කියලා. ඒ අනුව මේ අයවැය තුල මේ අලුත් අමාත්‍ය මණ්ඩලය තුල පොහොර නිෂ්පාදනය සඳහාම අමාත්‍යවරයෙක් ඉන්නවා. ඒ අමාත්‍යවරයා විසින් නිකන් ඉඳලා නැහැ. කාබනීකරණය සම්බන්ධයෙන් නිශ්චිත පැහැදිලි වැඩපිළිවෙළක් කෘෂිකර්මාන්තය සහ වීගෝවිතැනට යොදලා තිනවා. ඒ අනුව ක්‍රම තුනකට කාබනීකරණය හඳුන්වලා දීලා තියෙන අමාත්‍යාංශයේ මගින් යම්කිසි පොහොර නිෂ්පාදන ආයතනයක් කාබනික පොහොර නිෂ්පාදන ආයතනයක් දියර පොහොර නිෂ්පාදන ආයතනයක් 100% කාබනික පොහොර සහ දියර පොහොර යොදනවා නම් ඒකට විශේෂ ඒ පොහොරවලට විශේෂ ගෙවීමක් තියෙනවා. ඒ වගේම දෙවැනි ක්‍රමයේ යටතේ යම්කිසි කාබනික පොහොර නිෂ්පාදනයකට සමාගමක් 50% ඒ වී ගොවියන් සමග එකතු වෙලා කාබනික පොහොර භාවිත කරලා 50% රසායනික පොහොර භාවිත කරන ඒ අනිත් ක්‍රමවේදය. ඒ වගේම තාලු අනිත් ක්‍රමවේදය තමයි හඳුන්වලා දීලා තියෙනවා පොහොර නිෂ්පාදන කරන අමාත්‍යාංශයෙන් 30% පොහොර නිෂ්පාදක කාබනික පොහොර භාවිත කරන අයට ඒ 30% කාබනික පොහොරත් 70% කාබනික පොහොරත් නිෂ්පාදනය කරන අයට ඒ ක්‍රමවේදය අනුව ඒ පොහොර මිලදී ගන්නවා කාබනික පොහොර. ඒ කියන්නේ මේ රට පුරාම කෘෂිකර්මාන්තයට අවශ්‍ය පොහොර කාබනික පොහොර සහ දියර පොහොර ඒ වගේම මාළු ටොනික් ඇතුළු ඕනෑම පොහොර වර්ගයක් කෘෂිකර්ම අමාත්‍යාංශයත් පොහොර නිෂ්පාදන රාජ්‍ය අමාත්‍යාංශ මිලදී ගැනීම ක්‍රමවේදයක් දැන් සකස් කරලා තියෙන්නේ. අපි දන්න විතරක් නෙමෙයි පසුගිය වකවානුව තුල කෘෂිකර්ම අමාත්‍යාංශය කාබනික පොහොර නිෂ්පාදනය සහ භාවිතය පිළිබඳව අගැයීමකට ලක් කරෙත් නැහැ, පිළිගැනීමක් කරෙත් නැහැ. නව රජය
ගරු මන්තුමා තව විනාඩි දෙකක් තියෙනවා.
ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමාගේ අතිගරු ජනත්වයේ නායකත්වයට යටතේ ලැබුණු සෞභාග්‍ය දක්මේ ප්‍රතිපත්ති ප්‍රකාශනයේ කෘතිකස් මාමාත්‍යංශ විසින් සහ මුලින් පිළි අරගෙන තිනවා. ඒ විතරක් නෙමෙයි කාබනික පොහොර යම්කිසි ගොවි කණ්ඩායමක් දහනවා නම් පාවිච්චි කරනවා නම් බතලගොඩ වී පරීක්ෂණ ආයතන මගින් ඇවිල්ලා ඒ ක්‍රොප් එක මනිල මැලලි වල ඇපිලන් පරීක්ෂණ දත්ත එකතු කරනවා. කාබනික පොහොරවල ප්‍රතිඵලය කුමක්ද කියන එකේකට ප්‍රශ්න තියෙනවාද? ඒක වැඩි දියුණු කරන්න ඕනේ කොහොමද කියන එක පිළිබඳව දත්ත සැලැස්මක් දැන් සකස් වෙනවා බතලගොඩ වී පරීක්ෂණ ආයතන. ඒක නිසා ඉරාන් මන්ත්‍රීතුමා කිසි දෙයක් දන්නේ නැතුව මේ වී ගොවිතැනට කාබනික පොහොර යොදන්නේ කොහොමද කියන එක අවබෝධයක් නැතුව තමයි කතා කරේ. එක්සත් ජාතික පක්ෂයත් ඒ වගේම ටෙලිෆෝන් එකත් සමදාම කරේ කෘෂිකර්මාන්තය අතහැරලා දාපු එක. ඒක නිසා අපි කියනවා විරුද්ධ පක්ෂයේ සියලු මන්ත්‍රීවරුන්ට S2 අරගෙන ඉන්න වී ගොවිතැන අතහැරලා දැම්මට
අපි අතහැරලා දාලා නැහැ ශ්‍රී ලංකා පොදු ජන පෙරමුණ මේ රටේ ගොවියන්ගේ බිහුණු පක්ෂය ඒ පක්ෂය කාබිනීකරණය කිරීම සඳහා නිශ්චිත පැහැදිලි වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කරනවා ඒක නිසා අපි ඉල්ලා සිටින සියලු ව්‍යවසායකයන්ට කාබනික බෝර නිෂ්පාදනය කරන ඒ නිෂ්පාදන ව්‍යාපෘති ඉදිරිපත් කරොත් ඒ වියදමෙන් 50% කෘෂිකර්ම අමාත්‍යාංශයේ විසින් දරනවා ඒ වගේම ඒ පොහොර මිලදී ගන්නවා කෘෂිකර්ම අමාත්‍යාංශයේ පොහොර ලේකම් කාර්යාලය විසින් එම තාක්ෂණික ඇගීම් ලක් කරලා ඉවරලා
යනවා මන්තුමා කෙටියෙන් අවසන් කරන්න
ඒක නිසා
කෙටියෙන් අවසන් කරන්න ගරු මන්තුමා
තව විනාඩියක් ලබා දෙන්න මේ ආයවැය මේ රටේම කෘෂිකර්මාන්තයට නව පෙරලියක් ඇති කිරීම සඳහා ඇති කරපු ආයවැයක් ඒ ආයවැයත් සමග ගිහිල්ලා කෘෂිකර්මාන්තයෙන් ව්‍යවසායක රාජ්‍යයේ පරිසර හිතකාමී රාජ්‍යයේ නවෝදයක් ඇති කිරීම සඳහා සියලුම දෙනා එකතු වෙන ලෙස ඉල්ලා සිටින්න මම කතා අවසන් කරන ස්තුතියි
ස්තුතියි